એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સંસ્કૃત સાહિત્યના એક એમ કહી શકાય કે માઇલસ્ટોન જેવા ગ્રંથની વાત કરવાના છીએ, બાણભટ્ટ કૃત કાદંબરી. પણ આપણો ફોકસ મૂળ ગ્રંથ પર એટલો નથી જેટલો એના એક મહત્વના ગુજરાતી અનુવાદ પર છે, અને આ અનુવાદ પાછળ જે પડકારો હતા, જે મહેનત હતી એના પર.
બરાબર.
આપણી પાસે જુઓ, છગનલાલ હરિલાલ પંડ્યાએ જે કાદંબરીનો ગુજરાતી અનુવાદ કર્યો છે એની એક સમીક્ષા છે. તો આજની ચર્ચાનો હેતુ શું? આપણે એ સમજવું છે કે આ સદીઓ જૂની જટિલ કૃતિ કેમ મહત્વની છે, એને ગુજરાતીમાં લાવવી એ કેટલું મોટું કામ હતું, અને છગનલાલ પંડ્યાના આ પ્રયાસની આટલી પ્રશંસા કેમ થઈ. ચલો આ સાહિત્યિક સફર શરૂ કરીએ.
ચોક્કસ. કાદંબરી જુઓ, સંસ્કૃત ગદ્યનું ખરેખર એક શિખર છે. એની ખાસિયત ખાલી વાર્તામાં નથી, એની ભાષામાં છે. અત્યંત અલંકાલિક, લાંબા લાંબા સમાસવાળી ભાષા, ક્યારેક તો પાનાઓ સુધી ચાલે એવા વાક્યો, અને એની જે રસચાતુર્ય શૈલી છે,
અચ્છા,
એને એકદમ અલગ બનાવે છે. મૂળ લેખક બાણભટ્ટ સાતમી સદીના કવિ હતા, સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં. એમની પ્રતિભા એવી ગજબની હતી કે એમના માટે કહેવાયું છે,
હા, પેલી જાણીતી ઉક્તિ, બાણો છિષ્ટમ જગત સર્વમ, મેં સાંભળ્યું છે. એનો મતલબ કે બાણે એટલું બધું લખી દીધું છે કે જાણે આખું જગત એઠું કરી દીધું હોય, બીજા માટે કંઈ બચ્યું જ નથી.
હા,
આ તો અતિશયોક્તિ જેવું લાગે, પણ એ બતાવે છે કે આ કોઈ સામાન્ય રચના નથી.
સાચી વાત. પણ આ માત્ર અતિશયોક્તિ નથી, એ બાણાના ભાષા પરના પ્રભુત્વનું, એમની કલ્પનાશક્તિનું સન્માન છે. કાદંબરીની જે વિશિષ્ટતા છે એ એની રસચાતુર્ય શૈલીમાં છે.
રસચાતુર્ય શૈલી એટલે શું?
એટલે કે રસ, ભાવ, લાગણી, એ બધું ભાષાના ચાતુર્યથી પેદા થાય, ખાસ કરીને શબ્દાલંકારથી. શ્લેષ એટલે એક શબ્દના ઘણા અર્થ, યમક, અનુપ્રાસ, આ બધાનો ઉપયોગ બહુ સભાનપણે થયો છે.
ભાષાને શણગારવા માટે.
શણગારવા અને ગહન બનાવવા માટે, જેણે ભાષાની શક્યતાઓ ચકાસતા હોય એમ લાગે. અને આ રચના એટલી અઘરી હતી, એટલો સમય માંગી લેતી હતી કે બાણભટ્ટ પોતે પૂરી ન કરી શક્યા.
ઓ,
એમના મૃત્યુ પછી એમના પુત્ર ભૂષણભટ્ટ, કેટલાક પુલિનભટ્ટ પણ કહે છે, એમણે એ પૂર્ણ કરી.
અચ્છા, એટલે આ માત્ર વાર્તા નથી, પેઢી દર પેઢીનું કામ છે, એક સાહિત્યિક સ્મારક જેવું.
બિલકુલ, એક સ્મારક.
તો આટલી ભવ્ય, પણ એમ કહીએ કે દુર્ગમ કૃતિ, એનો અનુવાદ કરવો, એ તો પહાડ ચડવા જેવું કામ થયું. છગનલાલ પંડ્યાના પ્રયાસ માટે સમીક્ષા કહે છે કે અસાધારણ કાળજી, સમજ અને ચતુરાઈથી થયેલું કામ છે. પણ અનુવાદ એટલે ખાલી શબ્દો બદલવા એમ નહીં, ખાસ કરીને ગુજરાતી જેવી સંસ્કૃતમાંથી જ આવેલી ભાષા માટે.
ના ના, અહીં વાત એટલી સીધી નથી.
સમીક્ષામાં મુશ્કેલીઓ પર આટલો ભાર કેમ છે?
તમારો મુદ્દો સાચો છે, પણ કાદંબરીના કેસમાં જો આ બહુ અલગ છે. ખાલી શબ્દો બદલવાથી મેળ ન પડે. સમીક્ષા બે મુખ્ય મુશ્કેલીઓ ગણાવે છે. પહેલી, કાદંબરીની ગૂંથણી, એનું સ્ટ્રક્ચર બહુ ઘન છે, ડેન્સ. બાણભટ્ટ લાંબા સમાસો અને જટિલ વાક્યરચનાથી ઓછા શબ્દોમાં ઘણું કહી દે. એને છૂટું પાડીને સરળ વાક્યોમાં મૂકવા જાઓ તો મૂળ ભાવ અને શૈલી જતી રહેવાનો ડર.
બરાબર. અને બીજો પડકાર?
બીજો અને કદાચ સૌથી મોટો પડકાર એ છે શબ્દાલંકાર, ડગલે ને પગલે, ખાસ કરીને શ્લેષ. બાણભટ્ટ એક જ શબ્દ કે વાક્યથી બે ત્રણ અર્થ એક સાથે સાધતા હોય.
અચ્છા,
હવે અનુવાદમાં આ બધું કઈ રીતે લાવવું? સમીક્ષક તો સ્પષ્ટ કહે છે કે અંગ્રેજી જેવી ભાષાઓમાં, જેનો સંસ્કૃત સાથે સીધો સંબંધ નથી, એમાં તો કાદંબરીનો સાચો અનુવાદ લગભગ અશક્ય છે. ગુજરાતી સંસ્કૃતની દીકરી ગણાય એટલે થોડી સરળતા રહે, પણ પડકાર તો મોટો જ.
તો પછી છગનલાલ પંડ્યા આટલા સફળ કેમ રહ્યા? સમીક્ષા એમની સમજ અને ચતુરાઈને બિરદાવે છે, એનું કારણ શું?
એમની સફળતાનું કારણ એ છે કે એમણે ખાલી ડિક્શનરી નથી વાપરી. એમને બાણભટ્ટની કૃતિને એમ કહીએ કે આત્મસાત કરી, એના રસને સમજવાનો પ્રયત્ન કરો.
રસને સમજવાનો?
હા. સમીક્ષા કહે છે એમ, એમને બાણ સાથે સંભાવ કેળવ્યો, એટલે કે લેખક શું કહેવા માંગે છે, કેવો ભાવ જગાડવા માંગે છે એ સમજવાની કોશિશ કરી. આ ખાલી ભાષાંતર નથી, એક રીતે ક્રિએટિવ રિક્રિએશન જેવું છે. મૂળ લેખકના ભાવ વિશ્વમાં ઉતરવું પડે. અને બીજું, એમણે વાચકોની મુશ્કેલીનો પણ વિચાર કર્યો. જ્યાં જરૂર લાગી ત્યાં સમજૂતી માટે લાંબી નોંધો, ટીકાઓ આપી છે અને પુસ્તકને અંતે અઘરા શબ્દોનો કોષ પણ આપ્યો છે.
એટલે માત્ર અનુવાદ નહીં પણ વાચક માટે એક માર્ગદર્શિકા જેવું તૈયાર કર્યું.
બરાબર, ગુજરાતી વાચક કાદંબરીના વિશ્વમાં પ્રવેશી શકે એ માટે એક પુલ બાંધ્યો છે એમ કહી શકાય.
હવે વાત હજી રસપ્રદ બને છે. ભાષાની જટિલતા તો ઠીક, પણ સમીક્ષા કહે છે કે બાણભટ્ટે વાર્તાની ગોઠવણ પણ એવી ગૂંચવી છે. વસ્તુ સંકલના, નેરેટિવ સ્ટ્રક્ચર એ પણ આડુંવળું, વાચક સહેલાઈથી ગૂંચવાઈ જાય.
હા, એવું જ છે.
પૂર્વાર્ધના અંત સુધી મુખ્ય વાર્તાનો પત્તો ન લાગેવો, આવું કેમ કર્યું હશે? વાચકને હેરાન કરવા?
હેરાન કરવા કરતાં કદાચ પડકાર ફેંકવા જેવું કહેવાય. બાણભટ્ટની વાર્તા કહેવાની રીત સીધી લીટી જેવી નથી. મુખ્ય વાર્તા ચાલતી હોય ત્યાં કોઈ પાત્ર આવેને પોતાની આખી આત્મકથા કહેવા માંડે.
અચ્છા,
એમાં વળી બીજા પાત્રોની વાર્તાઓ આવે, પૂર્વજન્મની વાતો જોડાય, બધું એટલું ગૂંથાયેલું છે કે મુખ્ય વાર્તાનો દોર પકડવો અઘરો બને. સમીક્ષામાં કહ્યું છે એમ, આખી વાર્તા વાંચ્યા પછી એનો સાર કાઢવો એ જાણે દરિયામાં ડૂબકી મારીને મોતી કાઢવા બરાબર.
બાપરે,
કદાચ બાણના સમયના પંડિતો માટે આ કળાનું પ્રદર્શન હશે, પણ સામાન્ય વાચક માટે જેમ સમીક્ષક કહે છે એ નિરાશાજનક બની શકે. ઘણા લોકો સંસ્કૃત કાદંબરી શરૂ કરે પણ વાર્તાનો તાળો ન મળે એટલે અધવચ્ચે મૂકી દે.
તો આનો ઉપાય છગનલાલ પંડ્યાએ શું કર્યો? સમીક્ષા કહે છે એમણે શરૂઆતમાં જ આખી વાર્તાનો સાર આપી દીધો, પણ એમ કરવાથી પેલો રહસ્ય ખોલવાનો, ધીમે ધીમે વાત ઉઘાડવાનો જે મૂળ લેખકનો ઈરાદો હતો એ જતો નહીં રહે.
આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરો.
વાચકને થોડો ઓછો આંકવા જેવો નથી?
જુઓ, કદાચ રહસ્યનો આનંદ થોડો ઓછો થાય, પણ અહીં અનુવાદકનો હેતુ જોવો પડે. છગનલાલ પંડ્યા ખાલી વિદ્વાનો માટે નહોતા લખી રહ્યા, સામાન્ય ગુજરાતી વાચકને પણ આ દુર્લભ સ્વાદ ચખાડવો હતો.
બરાબર.
જો મૂળ જેવી જ જટિલ રચના રાખે તો મોટાભાગના વાચકો કદાચ પુસ્તક બાજુ પર જ મૂકી દે. એટલે એમણે એક પ્રેક્ટિકલ રસ્તો કાઢ્યો. શરૂઆતમાં કથાનો સાર આપી દીધો અને બાણભટ્ટનું જીવનચરિત્ર પણ.
એટલે એક નકશા જેવો કામ કરે.
હા, વાચક જ્યારે મૂળ કથાના ગાઢ જંગલમાં પ્રવેશે ત્યારે એને ખબર હોય કે કઈ દિશામાં જવાનું છે. આનાથી કદાચ મૂળની જે ચોંકાવનારી અસર હતી એ ઓછી થાય, પણ કૃતિ વધુ સુલભ બને,
વાંચવી સહેલી બને.
હા, અને એ જ અનુવાદકનું મુખ્ય ધ્યેય હતો. એ વાચકને ઓછો નથી આંકતા, પણ એની મુશ્કેલી સમજીને મદદ કરે છે.
તો આ બધું સાંભળીને લાગે છે કે કાદંબરી એક બહુ જ સમૃદ્ધ, અનેક સ્તરોવાળો અનુભવ છે, પણ એ વાચક પાસેથી મહેનત માંગે છે, ધ્યાન, ધીરજ, બધું જ. સમીક્ષામાં પેલો વ્રજભાષી સોરઠો ટાંક્યો છે, બહુ સરસ છે. મિસરી પાન સમાન છુવત કઠિન લાગત કહતી, જો કીજે રસ પાન તો જાને રસના રસહી.
હા,
આનો અર્થ શું અને આવા અઘરા સાહિત્ય વિશે આ શું કહે છે?
આ સોરઠો, જુઓ, કાદંબરી જેવી કૃતિઓનું હાર્દ પકડી લે છે. શેરડી એટલે કે અહીં સાકર કે મિસરી એ બહારથી કઠણ લાગે, એને છોલવી ચાવવી એ મહેનતનું કામ છે.
છુવત કઠિન લાગત કહતી,
બરાબર. પણ જ્યારે મહેનત કરીને એનો રસ પીએ છીએ,
જો કીજે રસ પાન,
ત્યારે જ જીભને એના અસલી મીઠા સ્વાદનો અનુભવ થાય છે.
તવ જાને રસના રસહી.
એ જ રીતે કાદંબરી જેવી કૃતિઓ ઉપરછલ્લી રીતે કઠિન જટિલ લાગે, એને સમજવા માટે ધ્યાન આપવું પડે, વિચારવું પડે, ધીરજ રાખવી પડે.
પણ જો વાચકે પ્રયત્ન કરે,
હા, જો એ કઠિનતાને પાર કરીને ઊંડા ઉતરે તો જે સાહિત્યિક રસ, જે આનંદ મળે છે એ સામાન્ય સહેલી કૃતિઓ કરતાં ઘણો ઊંડો અને યાદગાર હોય છે.
એટલે કે શ્રેષ્ઠ કળા અનુભવો માટે પ્રયત્ન કરવો પડે.
બરાબર. એમાં ખાલી લેખકની કળા નથી, વાચકની સક્રિય ભાગીદારી, બૌદ્ધિક શ્રમ પણ જરૂરી છે.
પણ આ જ શૈલી જે બાણભટ્ટના હાથમાં આટલી અસરકારક બની એના વિશે સમીક્ષામાં એક ચેતવણી પણ છે, ખરું ને? ખાસ કરીને નવા લખનારાઓ માટે.
હા, અને એ બહુ જ મહત્વની ચેતવણી છે. સમીક્ષક કહે છે કે નવા લેખકોએ બાણભટ્ટની આ શૈલીનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ.
કેમ?
કારણ કે જે શૈલી બાણ જેવા અસાધારણ પ્રતિભાશાળી કવિના હાથમાં શોભી અને રસ પેદા કરી શકી તે મૂળભૂત રીતે ખૂબ અસ્વાભાવિક અને ક્લિષ્ટ છે. એમાં ભાષાનો સહજ પ્રવાહ રોકીને શબ્દો અને અર્થોની માયાજાળ રચાય છે. હવે જો કોઈ ઓછી પ્રતિભાવાળો લેખક ખાલી દેખાવથી પ્રભાવિત થઈને આ શૈલી અપનાવે તો પરિણામ મોટાભાગે નિષ્ફળ જ જાય. રચના રસ વગરની કંટાળાજનક બનાવટી બની જાય,
ખાલી શબ્દોની રમત જેવી.
બરાબર. એટલે આ ચેતવણી ખરેખર તો બાણભટ્ટની સિદ્ધિ કેટલી વિશિષ્ટ અને અનુકરણીય હતી એ જ બતાવે છે. એમની શૈલી પ્રશંસનીય છે પણ અનુકરણીય નથી, સિવાય કે કોઈ એમના જેવી જ ક્ષમતા ધરાવતો હોય તો.
તો આખી વાતનો સાર શું, આપણે શું તારવી શકીએ? એક બાજુ કાદંબરી જેવી મહાન કૃતિ છે, સંસ્કૃત સાહિત્યનું શિખર, પણ સાથે સાથે અઘરી પણ. બીજી બાજુ છગનલાલ પંડ્યા જેવા સમર્થ અનુવાદકનો પ્રયાસ, જેમણે ખૂબ મહેનત અને સમજથી આ પહાડને ગુજરાતી વાચકો માટે સુલભ બનાવ્યો.
હા,
આખી વાત જાણે જૂના જમાનાની ભવ્યતા અને આજના વાચકની જરૂરિયાત વચ્ચે પુલ બાંધવાની કોશિશ જેવી લાગે છે.
બિલકુલ સાચું. કાદંબરીનું મહત્વ એ છે કે એ આપણને યાદ અપાવે છે કે સાહિત્ય ખાલી મનોરંજન નથી, એ ગહન બૌદ્ધિક અને ભાવનાત્મક અનુભવ પણ હોઈ શકે છે જે આપણી પાસે પ્રયત્ન માંગે છે. અને છગનલાલ પંડ્યાના અનુવાદનું અને એની સમીક્ષાનું મહત્વ એ છે કે તે અનુવાદકની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. અનુવાદક ખાલી ભાષા બદલનાર નથી, એ એક સંસ્કૃતિનો દુભાષ્યો છે, એક ગાઈડ છે
જે જુદા સમયની કૃતિને આજના વાચક માટે જીવંત બનાવે.
બરાબર. એમણે ખાલી શબ્દો નથી આપ્યા પણ કાદંબરીના રસ સુધી પહોંચવાનો રસ્તો પણ બતાવ્યો છે.
અને કદાચ શ્રોતાઓ માટે વિચારવા જેવો છેલ્લો મુદ્દો આ છે, કાદંબરી જેવી ક્લાસિક કૃતિઓ અને એના આવા કાળજીપૂર્વકના અનુવાદો આપણને શું શીખવે છે? જ્યારે આજે આપણે બીજી ભાષાઓ, સંસ્કૃતિઓ કે યુગોની જટિલ રચનાઓ વાંચીએ ત્યારે આપણો અભિગમ કેવો હોવો જોઈએ? પેલી મિસરી પાનની જેમ થોડી મહેનત કરીને એના ઊંડા રસ સુધી પહોંચવું જોઈએ.
સાચી વાત.
અને અનુવાદકની જવાબદારી શું છે? ખાલી શબ્દો સાચવવા કે પછી મૂળ કૃતિના આત્માને, એના સંદર્ભને, એના રસને નવા વાચક સુધી પહોંચાડવો?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.